તારીખ 3/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 62 અને 63 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59.
જે કોઈ ક્રિયાઓ છે એનાથી માત્ર પુણ્ય બંધ થાય છે, ભવના અભાવનું ભવના નાશનું કારણ છે, અથવા એ મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન થતા જ મોક્ષ માર્ગ છે. હીરાના દ્રષ્ટાંતે એમ કહ્યું કે જગતમાં બીજા પદાર્થો કરતા હીરાની કિંમત ઘણી છે. એને હીરો ને પાસા પાડતા જે રજ એકઠી કરવામાં આવે છે એની પણ ઘણી કિંમત છે. એમ કે હીરાની જાતના પરમાણુ છે, એનો ઉપયોગ થાય છે જુદી જુદી રીતે. એ દ્રષ્ટાંતે સમકી જ હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો કલ્યાણ થઈ જશે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું એને તો નિયમથી નિર્વાણ પ્રાપ્ત થઈ જશે. એને કેવળ જ્ઞાન અને પરમાણુની શાશ્વત પ્રાપ્તિ સદાને માટે પ્રાપ્તિ રહેશે અને સંસારનો સર્વથા નાશ થઈ જશે, સર્વ પ્રકારના દુઃખનો પણ નાશ થઈ જશે. એટલે તેના માટે પ્રયત્નવંત રહેવું જોઈએ. અને પ્રયત્નવંત રહેવા છતાં પણ ન મળે તો એમ અહીંયા એક વાત એવી લીધી છે કે સમ્યક દર્શન થશે તો કલ્યાણ થઈ જ જશે, પણ સમ્યક દર્શન નહીં થાય તો પણ સમ્યક સંકેત એ કઈ જુદી જ વસ્તુ છે એમ તેનું મહાત્મ સમજાય. અને તે રીતે મેળવવાની તાલાબેલી રૂપ જો રજ પણ તાલાબેલી રૂપ રજ પણ ઘણો લાભ આપે છે. એ તાલાબેલી પ્રયત્ન એટલે પુરુષાર્થ કરતા પ્રાપ્તિ થાય તો ઘણી ઉત્તમ વાત છે. જેમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે એમ જે સમ્યક દર્શનને સ્વાનુભવને પ્રાપ્ત થાય છે એને પણ નમસ્કાર કરવામાં આવે છે. આચાર્યના ગ્રંથમાં પણ એ વાત પ્રસિદ્ધ છે. પણ કદાચ એમ પણ બને કે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય પણ એનું મહાત્મ સમજાય. જ્ઞાનમાં એના સ્વલક્ષી જ્ઞાનમાં એમ કેમ પરલક્ષી જ્ઞાનમાં એ વાત સ્થાન પામતી નથી. અને પરલક્ષી જ્ઞાનમાં તો એ વાત ઘણી વાર સમજી છે, અનંત વાર સમજમાં આવી છે, પણ સ્વલક્ષે એ વાત સમજાઈ નથી. જો સ્વલક્ષે સમજાય તો એની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ અથવા ઉદ્યમ તાલાવેલી કહો, લગ્ન કહો, એની ધગશ કહો, એ ઉત્પન્ન થઈ આવેના રહે નહીં. અને એ ઘણો લાભ આપે છે. એ આગળ જતા સમ્યક દર્શનનો લાભ આપે છે એમ કે ઘણો લાભ મળશે છે. આગળ જતા એ સમ્યક દર્શનનો લાભ આપે છે. જો યથાર્થ રીતે સમ્યક દર્શનની કિંમત આવી હોય તો એની પ્રાપ્તિની પરિણામની અંદર પરિસ્થિતિ જેને અહીંયા તાલાવેલી કહે છે એવી છે, આ જ્ઞાન નથી, બહુ કુદરતી છે, બહુ સ્વાભાવિક છે. પરલક્ષી જ્ઞાન મિથ્યા શ્રદ્ધાનો નાશ કરવા અને સમ્યક શ્રદ્ધા પ્રાપ્ત કરવા માટે સમર્થ નથી. એક સ્વલક્ષી જ્ઞાનમાં એ સામર્થ્ય છે કે મિથ્યા શ્રદ્ધાને ઉથલાવીને સવળી કરે છે. એટલે સમજાયું ન હોય તો એનું આ લક્ષણ સાથે સાથે લીધું છે કે એને પ્રાપ્ત કરવા માટેની એને તાલાવેલી ઉત્પન્ન થઈ જાય છે. શીઘ્રપણે એને તાપ પ્રાપ્ત કરું, તાલાવેલી નો અર્થ એમ છે, અત્યારે જ પ્રાપ્ત કરું, જરા પણ એમાં નવું ન થાય એવા પ્રકારના પરિણામ સહેજે સહેજે ઉત્પન્ન થાય, વારંવાર ઉત્પન્ન થઈ આવે અને તદ અનુસાર એનો ઉદ્યમ પણ વર્તે. એ ઉદ્યમ વર્તવાના કાળમાં એવી પણ પરિસ્થિતિ થાય છે કે અનેક પ્રકારની અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ ઉત્પન્ન થાય, તો જીવને એને અવગણીને એને ગૌણ કરીને પોતાના પ્રયત્નની અંદર બરાબર સાવધાન રહે છે, પોતાના પ્રયત્નને છોડતો નથી, પોતાનો પ્રયત્ન બરાબર ચાલુ રાખે છે. બીજા જીવોને એવું થાય છે કે બાહ્યકાર મળતા એ પોતાના પ્રયત્નમાં, પ્રયત્ન જેવું કાંઈ હોતું નથી, પણ એ જે કાંઈ હોય છે બાહ્ય ક્રિયા એને પણ છોડી દે છે, એક પરિસ્થિતિ થાય. તાલાવેલી હોવી જોઈએ, લગ્ન હોવી જોઈએ, એ વિષયના ગુણગાનમાં જવા માટે એની ઘણી જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ દર્શનને મંદ પાડે છે. એ જિજ્ઞાસાની પૂર્તિમાં જો સ્વસ્વભાવ એને ભાસે છે તો દર્શન મંદ પડેલો છે તે ઉપશમ થઈ જાય, એ પરિસ્થિતિ આવ્યા રહેતી નથી. એટલા માટે એમ લીધું છે કે કોઈ પણ જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ એવા કોઈ પણ જીવને પ્રથમ ઉપશમ સમયે દર્શન જ આવે છે, પછી સૂક્ષ્મ કે ક્ષાયિકમાં આવે. ભલે સમોસરણમાં સર્વજ્ઞ પરમાત્માની સામે બેસીને સમ્યક ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એમ કહેવાય કે ફલાણા સૈનિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીના સમોસરણમાં ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, પણ ઉપશમ થયા પછીની વાત છે. એ વાત એમાં અધ્યાર છે, ગર્ભિત છે કે પહેલા ઉપશમ થાય છે. એનો અર્થ શું છે કે પેલા દર્શન તો મંદ થાય છે, મંદ થતો થતો દબાઈ જાય છે, ઉપશમે છે અને મહાનુભવ પ્રગટ થાય છે, સાચી શ્રદ્ધા પ્રગટ થાય છે, સાચું જ્ઞાન પ્રગટ થાય છે, સ્વરૂપ આચરણ પ્રગટ થાય છે, પછી ક્ષોક્ષમ કે ક્ષાયિક. પણ જગનની અંતર્ભૂત માટે ઉપશમ સમય દર્શનમાં આવે, પ્રથમ ઉપશમ સમય દર્શન કહેવામાં આવે છે. આ દર્શનનું મંદ કરવા માટે કે બીજી બીજી વાતો વિચારવામાં આવે છે, એને ઉપશમ પ્રત્યે લઈ જવાના, લઈ જવાનો માર્ગ કેવો છે, લઈ જવાનો ઉપાય કેવો છે, એ સમજીને એનું આચરણ કરે. સંકેતને ગુણગાનવાનો શું છે, એના વિકલ્પો કરવા, એની ભાષા એ રીતે ચાલુ રાખવી, એવું કહે છે. સમ્યક દર્શનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જો જ્ઞાનમાં સમજાય તો એની કિંમત સાથે સાથે આવ્યા વિના ધરીને જે એક સેકન્ડથી ઓછા ભાવ, ઓછા સમયમાં પણ, ઓછા કાળમાં પણ, સેકન્ડનો પણ ઓછો કાળ છે, 5 સેકન્ડ તેને એથી પણ ઓછો હશે, વીજળીના ઝબકારાની જેમ આવે છે. અને આનંદ ભોખલા એટલા કાળની અંદર શક્તિ કેટલી, કે આનંદ ભાવ ખલાસ એટલે આનંદ ભાવના જન્મ મરણના એ બધા દુઃખો ભૂખવાળી દીધો. આયા તો માણસને 5-5-50 હજાર કમાતો હોય એના કરતા વધારે કમાઈ જાય, પણ એને એમ થાય ચાલો બહુ મોટું કામ થઈ ગયું. કે 5-5 લાખ કમાઈ જાય તો એને એમ થાય હવે જિંદગી સુધી વાંધો નથી. એક જિંદગીના દુઃખ થયા એને શું લાગે છે? તો કે બીજા ઘણા દુઃખ ભાવાય છે, અસાતાના, રોગના, મૂંઝવણના, સાત્વ સમાધાનના અને અનેક પ્રકારના બીજી પ્રતિકૂળતાઓ પૈસા સિવાયની પણ ઊભી થાય છે, સ્વજનના મરણ થાય છે, કંઈક થાય છે, અનેક પ્રકાર થાય છે. આ તો કહે છે કે તમામ પ્રકારના આટલા ઓછા કાળના નાશ કરવાની શક્તિ છે એ તો એનું નાસ્તિક સ્વરૂપ સમજવામાં આવે છે. અસ્થિથી તો એ પોતાના નિજ પરમાત્માને કેટલી મજબૂતાઈથી ગ્રહણ કરે છે, પકડે છે, અભેદ ભાવે એમાં પરિણામ કરે છે શ્રદ્ધાના, જ્ઞાનના અને આચરણના, એ તો વચન અગોચર વિષય છે. અલ્પ માત્રામાં એ વચનમાં આવે છે. અલ્પ માત્રામાં એટલે નાસ્તિથી થોડું કહેવાય, અસ્થિથી આવા પરિણામ થાય છે ને એમ નામ લઈને કહેવાય એટલું. ભાવ તો ભાવ છે, એમાં શબ્દ નથી ને શબ્દમાં ભાવ નથી. એની કિંમત પણ જો આવે, એની મહાત્મા આવે એટલે એની કિંમત પણ જો સમજાય અને સ્વલક્ષી જ્ઞાનમાં સમજાય એટલે આત્મહિતના લક્ષ્ય સમજાય, સ્વલક્ષિતો એ છે કે મારા આત્માને કેવી રીતે હિતરૂપ થાય છે એ પ્રકારે એને સમજાય તો તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી રૂપ જે પરિણામ છે એને અહીંયા હીરાની રજ કહી છે. એ હીરાની રજ છે એ પણ ઘણો લાભ આપે છે. એટલે કે એ સંસ્કાર ઉભા કરે છે એમ લગભગ એ પરિસ્થિતિને કહેવામાં આવે છે કે ઘણો લાભ આપે છે. અંદર કોઈ એવો તર્ક કરે છે આ સ્થાનમાં કે એ શુદ્ધ પરિણામ છે, એ તો અશુદ્ધ પરિણામ, શુદ્ધ પરિણામ છે ને એમાં ક્યાં શુદ્ધ પરિણામ છે, એ તો શુદ્ધ પરિણામ છે. પણ અહીંયા એક પછી જે સમ્યક દર્શન પહેલાની લબ્ધિ ગણી છે, 5 લબ્ધિ કઈ છે, એ બધા લબ્ધિના પરિણામ છે એને વિશુદ્ધિમાં લઈ જવા, વિશુદ્ધિમાં લીધો. આ એક વિશુદ્ધિનો જે વિષય છે એ થોડો સૂક્ષ્મ વિષય છે. શુભ અને અશુભ એના સ્થૂળ ચિહ્નો કરતા વિશુદ્ધિનો વિષય થોડો સૂક્ષ્મ છે. કર્ણાનુરૂપમાં પણ એ વિષય લીધો છે. જેમ કે તીર્થંકર ના ઉપકર્તિ બંધાય છે અન્ય દ્રષ્ટિ જીવને, તો એવા તો અનંત સમયક દ્રષ્ટિઓ છે, છતાં તીર્થંકર નામ કર્મ બધાને નથી બંધાતું, કોઈકને જ બંધાય છે. તેવા જીવને તદયોગ્ય વિશુદ્ધિ હોય છે એમ રહે, એકાશ પ્રકારની વિશુદ્ધિ છે. બહુ સૂક્ષ્મ વિષય છે વેદ પ્રભેદ, પણ એક આ દ્રષ્ટાંત એના માટે પર્યાપ્ત છે કે અનેક જીવો એવા હોય છે કે જેવા તીર્થંકર નામ પ્રકૃતિ બાંધનારને, તીર્થંકર ગોત્ર પ્રકૃતિ બાંધનારને જેવા પરિણામ થાય એવા જ પરિણામ એના પર દેખાય. સમીર દર્શનના ચારિત્રના અને ભાવમાં પ્રભાવ મોક્ષ માર્ગને ભારે પ્રભાવ ના દે, પણ એકને ગુંધાય બાકીના ન ગુંધાય એનું કારણ તરયોગ્ય વિશુદ્ધિ છે. ખાસ પ્રકારને પરિણામ બાકી જો શુભ ને અશુભ વિચારવામાં આવે, શુભ શું ને શુદ્ધ વિચારવામાં આવે તો બીજા જીવોને પણ એનું પરિણામ હોય છે મોક્ષ માર્ગે જીવન. એટલે એ વિશુદ્ધિને એ વિશુદ્ધિ પોતે શુદ્ધ પરિણામ નથી, એ વિશુદ્ધિ પોતે બંધ પરિણામ છે. એટલે નવા કર્મને બાંધે છે, ભલે નામ કર્મ પુત્ર કર્મ જે બાંધે તો નવાને જ બાંધે છે, એટલે બંધનમાં નિમિત્ત છે. તો પણ એ વિશુદ્ધિની અંદર ગર્ભિત શુદ્ધતા સ્વીકારવામાં આવે છે, અને ગર્ભિત શુદ્ધતા ટોડલ મળીએ બહુ સરસ વાત કીધી છે. કશાયની મંદતામાં વિશુદ્ધિ માની કે ન માની એમ છે, ગંભીર પણ છે. સ્વલક્ષ છે તો એને એને આ મહાત્મ છે એને ઘણો લાભ આપે છે. એવી રજ પણ એને ઘણો લાભ આપે છે એમ કહ્યું, એનો અર્થ કે એને સમીર દર્શનની પ્રાપ્તિ થશે. આ ભાવમાં કદાચ આયુષ્ય વધારે નહીં હોય, પુરુષાર્થ એને યોગ્ય નહીં હોય તો બીજા ભાવમાં પણ એ લઈ જશે. એટલા માટે ફેરવી ફેરવીને ગુરુદેવશ્રીએ સમ્યક દર્શન શું ચીજ છે, એની કેટલી કિંમત છે, એ અસ્થિ નાસ્તિથી વિશેષ જયનું આ કારણ છે કે જીવ એ વાતને મહત્વ આપવાને બદલે બીજી બીજી વાતને મહત્વ આપવા માંગે છે. કાં તો ઉપવાસ કરશે, કાં તો પરલક્ષી જાણપણું કરી લેશે, કાંઈ ને કાંઈ બીજી ક્રિયાએ જઈ જશે. અનેક જાતની ક્રિયાઓ તો બારમાં ઘણી છે, પણ સમ્યક દર્શન માટે શું તારે કરવું છે, એ એક વિષય ઉપર તારું લક્ષ કેમ કેન્દ્રિત કરતો નથી એમ કે છે. મોક્ષ માર્ગની શરૂઆત એ વિના નહીં થાય. ધ્યાન ખેંચ્યું છે આ બોલીની અંદર, એ વાત પર ધ્યાન ખેંચ્યું છે. જાણપણું તે જ્ઞાન નથી. આગળ જે પહેલી વાત લીધી પહેલા પેરેગ્રાફમાં, એ ક્રિયાની લીધી છે. વ્યવહાર ચારિત્રો અનંતવાર પાળે, ચામડા ઉતરડીને ખાર છાંટે તો પણ ક્રોધ ન કરે, અને અહિંસા આદિ જીણામાં જેની વાતનું પાલન કરે, સમ્યક દર્શન વગેરેનો કોઈ અર્થ નથી એમ કહ્યું. નિરર્થક છે. હવે જ્ઞાનની વાત લે છે, કેમ કે એ જ્ઞાનનો ક્ષોભક્ષમ અને એ ચારિત્ર ગુણનો ક્ષોભક્ષમ, જ્ઞાન ગુણનો ક્ષોભક્ષમ અને ચારિત્ર ગુણનો ક્ષોભક્ષમ જ્યારે જ્યારે વધે છે ત્યારે ત્યારે અવિનાભાવીપણે નિર્ગુણનો ક્ષોભક્ષમ પણ વધે છે, અવિનાભાવીપણે છે. એટલે જ્યારે કોઈ જીવને બંધ ક્રિયાની અંદર ભલે અસ્થિર કરે કે મંદ કસાયથી ગમે અસ્થિર કરે, તદ અનુસાર એનો પુરુષાર્થ વિરેગુણનો ક્ષોભક્ષમ હોય છે. એ જ રીતે જ્યારે ઉઘાડ જ્ઞાન વધે ત્યારે તદ અનુસાર પણ એનો વિરેગુણનો ક્ષોભક્ષમ સાથે સાથે કામ કરે છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવામાં મુખ્યતા જ્ઞાન અને પુરુષાર્થની છે. ચારિત્ર ગુણનો ક્ષોભક્ષમનો એટલું મહત્વ પ્રારંભમાં નથી. મિથ્યા દ્રષ્ટિ જીવને, મુમુક્ષુ જીવને જ્ઞાનનો સૂક્ષ્મ અને વિરિગુણનો સૂક્ષ્મ, આ બે ગુણ યથાર્થપણે એનો સદુપયોગ થાય તો તે અવશ્ય મોક્ષ માર્ગને પામે, સમી દર્શન પામે. તો સમી પંચેન્દ્રિય એ પાયાની યોગ્યતા છે. હવે વાત રહી પરસન્મુખતા છોડીને અંતર્મુખ થવાની, એ યોગ્યતા પ્રાપ્ત કરવી બાકી છે. અસન્મીને તો એ શક્તિ જ નથી, એટલે એને તો સ્વસન્મુખના બીજા તબક્કાનો વિચાર કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. કેમ કે પહેલા તબક્કાની જેનામાં શક્તિ નથી, વિચાર કરવાની શક્તિ નથી મન નહીં હોવાને લીધે, અથવા મનને યોગ્ય જ્ઞાનનો ઉઘાડ નહીં હોવાને લીધે, જ્ઞાનનો સૂક્ષ્મ નહીં હોવાને લીધે. તો અહીંયા તો જેને સમય પંચેન્દ્રિય છે અને શાસ્ત્રનું અધ્યયન કરે છે એવા જીવને કહે છે, સ્વાધ્યાય કરે છે, શાસ્ત્રો વાંચે છે એવા જીવને, એવી યોગ્યતા વાળા જીવને સામે રાખીને વાત છે કે જાણ પણ તે જ્ઞાન નથી. એટલે પરમક્ષે જાણવા મળી જાય તે કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી. ક્યાંય એ ભ્રમણામાં ફસાવા દેવું નથી કે જાણવા મળ્યું માટે જ્ઞાન થયું છે. અને બહુભાગ જાણવા મળે એવા જીવોમાં બહુભાગ જીવોને આ ભૂલ થાય છે કે આ વિષય પહેલા આ વિષયથી અજાણતો, પછી આ વિષય જાણવા મળ્યો અને જાણવા મળ્યો એટલે એને ગયું હોય એમ માનીને સંતોષાય છે અને પોતાની જિજ્ઞાસાને, એટલે જ્ઞાનની વૃદ્ધિના કારણને એ નાશ કરી દે છે, એનો અભાવ કરી દે છે. પછી પુરુષાર્થનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી એના માટે. એટલે પહેલી વાત એ છે કે જાણવાનું તે જ્ઞાન નથી. શાસ્ત્ર સાંભળે, શાસ્ત્ર વાંચે, એ ઉપરાંત કેટલોક વિચાર કરે. સમયની મર્યાદા છે આત્મહિતના વિષયમાં, આ વિચારવા જેવો વિષય છે કે એટલું કાર્ય થયું એ કાર્યની મર્યાદા શું, કે જાણ પણ થયું છે. જે મોક્ષ માર્ગ અતિન્દ્રિય પરિણામ રૂપ છે એ તબક્કો જ આખો જુદો છે, અને મનના સંગે ભલે તત્વજ્ઞાન સંબંધી વિચાર થાય એ તબક્કો આખો જુદો છે. એમાં પણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે, વિચાર જ્ઞાનની અંદર પણ બે પ્રકાર ઉત્પન્ન થાય છે. એક બહુભાગ જીવો પરલક્ષ્ય સમજે છે, કોઈ જીવો સ્વલક્ષ્ય સમજે છે. એ સ્વલક્ષ્ય સમજે છે એની અંતરંગ પ્રક્રિયામાં પ્રવેશ કરી શકે છે, જે પરલક્ષ્ય સમજે છે એને કોઈના અંતરંગ પરિણામો એ વિષયના શરૂ થવાની કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી, ભલે 11 અને 9 કરોડ સુધીનું સ્વાધ્યાય કરે. પણ મોક્ષુ જીવે પોતા માટે એની વિચારણ ઘટે છે તો ગમે તેટલું જાણ પણ થાય તેથી શું મને સ્વસંવેદન અને સમ્યક દર્શન રૂપ આત્મલાભ થયો. બીજી જેની વાત ભલે ન વિચારવામાં આવે તો આટલી તો સિદ્ધિ વિચારી શકે છે, ભલે ગમે એટલું જાણ પણ ગમે એટલું વાંચ્યું, ગમે એટલું સાંભળ્યું, ગમે એટલું વિચાર્યું અને ગમે એટલા સમય માટે એ બધું થયું, પણ મને સમ્યક દર્શન થયું કે ન થયું, આત્મલાભ થયો છે કે નથી થયો. જો નથી થયો તો આ માત્ર જાણપણું છે, કોઈ અપૂર્વ દશા પ્રગટ થઈ નથી. માટે જે કાંઈ જાણ્યું તેનું અહંપણું થયું છે કે નહીં લાવ તપાસી લો. એને તપાસ કરવા માટે આ મુદ્દો આપવામાં આવે છે, તો એ બરાબર તપાસ કરે. તો એને અવશ્ય લાગે કે આ બધું જાણ્યું એનું ફળ સૌ નથી આવ્યું, પણ હું જાણું છું એવું કાંઈ અહંપણું સ્થૂળપણે કે સૂક્ષ્મપણે જરૂર વર્તે છે. અને એ જ એને મોટો પ્રતિબંધ છે, એ જ નુકસાન છે, મોટું નુકસાન છે. એટલે એમ વિચારવું ઘટે છે કે કોઈ અપૂર્વ દશા પ્રગટી નથી, માટે જાણવું એ કોઈ ચીજ નથી, કોઈ કામની ચીજ મારા માટે હજી નથી થઈ, મારા માટે એ કામની ચીજ જ નથી ને એમ એને લાગી ગયું. કામમાં ન આવી માટે કામની નથી, જે ચીજ કામમાં આવે તે કામની, જે ચીજ કામમાં ન આવે તે શું કામની. એટલે એની કિંમત અહીં આવડાવે છે કે જાણવાનું તે જ્ઞાન નથી, સંકેત સહિત જાણવાનું તે જ જ્ઞાન છે, સમ્યક દર્શન સહિત જાણવાનું રાખ. અહીંયા તો જે મર્યાદા બાંધી લીધી તો એ પહેલાના વિષયને તો બહુ કિંમત જ નહીં. મને પ્રત્યક્ષ આત્મ લાભ જોઈએ. મીઠાઈના વખાણ ગમે એટલા કરો, પેટ નહીં ભરાય. ભૂખ લાગી હોય, બે પાંચ દસ દિવસથી ખાવાનું મળ્યું હોય એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હોય, એને મીઠાઈના વખાણ કરે એને શું ભળે? એ તો એમ કહે ભાઈ મને દાદા વગર કાંઈ શાંતિ નહીં થાય, આ પરિસ્થિતિ આપવી જોઈએ કે મને પ્રત્યક્ષ લાભ થાય તો લાભ ને ત્યાં સુધી મને કઈ ચેન પડે એવું નથી. સંકેત સહિત જાણપણ તે જ જ્ઞાન છે. અજ્ઞાન અંગ કંઠાગ્રે હોય પણ સંકેત ન હોય તો તે અજ્ઞાન છે. અજ્ઞાન અંગ કંઠાગ્રે હોય, મુખ્ય હોય, બધું પાણીના પૂરની જેમ બોલી જાય, હજારો લાખો કરોડો શ્લોકો કંઠાગ્રે હોય એવી જબરદસ્ત બુદ્ધિ લગતું હોય છે, કશાયની મંદતા પણ સંકેત ન હોય તો તે અજ્ઞાન છે. અથવા આત્મહિતમાં એનો કાંઈ લાભનો એક કોઈ અંશ નથી, કોઈ અંશ નથી એની અંદર. અભિને હોય છે, જે અનંત સંસારી હોય છે એને હોય છે, પોતે અજ્ઞાન છે. આજકાલ તો સૌ પોતાના ઘરનો સંકેત માની બેઠા છે, એટલે કલ્પનાથી કઈ શાસ્ત્ર વાંચીને કે સાંભળીને સમજો હોય, કઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા ઠીક રાખતો હોય, દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધા અથવા નવતત્વને સમજણ બીજું ત્રીજું કઈ, એને એમ થઈ જાય કે દસ મને હવે સંકેત થઈ ગયું છે. ગુરુદેવ પાસે તો ઘણા લોકો આવતા હતા પોતે કહેવા, ત્યાં કોઈ બીજાની મારફત કેવડાવે અમને પણ સમય દર્શન થઈ ગયું છે અથવા ફલાણાને થઈ ગયું છે. વાતમાં કાંઈ માલ હોય એને, અને જેને હોય એને એવું પ્રદર્શન કરવાના પરિણામ થતા નથી. આ વાત ગુરુદેવ સારી રીતે જાણતા હોય કે જેને આવું કિંમતી રત્ન મળે છે એ કાંઈ બહારમાં પ્રસિદ્ધિ કરવા જતો નથી. કાળ એટલો બધો હીણો છે, અથવા પરિણામ વાળા જીવની બાહુલ્યતા એટલી બધી છે કે કરોડો લાખો ગરીબોની વચમાં એક બહુ મોટો શ્રીમંત હોય તો લૂંટાઈ જાય, અંતિમ પરિસ્થિતિ અનેક પ્રકારના પ્રબોધનો ઉભા થાય, માન આદિના, લોભ આદિના, પ્રલોભનો ઉભા થાય, અથવા પોતાને જે સાધનો છે એ સાધનાની અંદર એને સમય ન રહે એવી રીતે પણ પરિસ્થિતિ ઉભી થાય. સમાજ તરફથી કે સમાજની કોઈક વ્યક્તિ તરફથી ધાર્મિક સંબંધને લઈને કાંઈ પણ લાભની અપેક્ષા આ માર્ગે ચાલનાર ન થાય. આ માર્ગે અને થાય તો એને સીધો પ્રસંગ થાય છે. કપડા સાદા પહેરે, કોઈ કપાટ માં જોઈ જાય એવા માણસો હતા. આજે તો હવે એના કરતા દેખાવાની વધારે પરિસ્થિતિ છે. માનસિક પરિસ્થિતિ, સાયકોલોજી, મેન્ટાલિટી એક જમાનામાં નહોતી. એવી રીતે લોકો ખબર જ ન પડતી. મેલા ઘેલા કપડા મજામાં ચડેલી હોય, પગમાં ક્યારેક પગ ન પહેરે, ક્યારેક પહેરે બજાર રહેલા જાય એવા સંભવિત છે. સંભવિત છે એવી સંભાવના જોઈને પોતે એટલી વિચક્ષણતા થઈ ગઈ. આજકાલ તો સૌ પોતાના ગ્રહનો સંકેત માનીને બેઠા છે, એ વાતની જાહેરાત કરે છે, પ્રસિદ્ધિ કરે છે. સંકેતીને તો મોક્ષના અનંત અસંખ્ય માંગે પ્રાપ્ત થઈ હોય છે. જે પરમાનંદને સિદ્ધ પરમાત્માને સુખ છે એનો નમૂનો, એનો અંશ, એ જાતિનો અંશ અંદરમાં એવો જે અનંત અતિન્દ્રિય આનંદ થયેલો છે એમાંથી એનો એને અનુભવ. એવી ચીજ છે કે જેને લઈને એ આખા જગત પ્રત્યે નિરસ્ત થઈ જાય છે. કોઈની અપેક્ષા રહેતી કેમ કે એ આનંદ ક્યાંય મળે એમ નથી. એ આનંદ અંદર ભરેલો છે, અનંત ભરેલો છે. અનંતથી મળવાનો છે, મેળવવાની પ્રક્રિયા પ્રયોગને પોતે જાણે છે, જાણે છે અને પ્રયોગ વર્તે છે. બહારથી કઈ આવે એવું છે, લાભ લેવાની વૃત્તિ જ ખુદ અલાભ છે, નુકસાન છે. સંકેતે તો મોક્ષના અનંત અતિંદ્રિય સુખની માનવી પ્રાપ્ત થઈ હોય તે માનવી મોક્ષના સુખના અનંતમાં ભાગે હોવા છતાં પણ અનંત છે. એક જ વાતને દર્શાવે છે. ઉપરથી જોવામાં આવે, સિદ્ધ પરમાત્માના અનંત સુખને જોવામાં આવે તો અનંતમાં ભાગે છે, અને મિથ્યા દ્રષ્ટિના દુઃખને જોવામાં આવે તો એને અનંત સુખ છે. કેમ કે એક સમયના પરિણામમાં અનંત વિભાગ પ્રતિચ્છેદ છે. અનંત કેવી રીતે નીકળે એમ કે અનંત બે ત્રણ રીતે છે. એમાં એક તો એના અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, બીજું સામસ એનું એવું છે કે અનંત પરગ્રહ અને અનંત પરભાવ એને રોકી શકતા નથી. એટલે એની શક્તિ અનંત છે. કોઈ એવો રોગ આવે, કોઈ એવી પ્રતિકૂળતા આવે, કોઈ એવું પ્રવર્તન આવે, અનુકૂળતા કે પ્રતિકૂળતાના દંડ ખડકાય તો પણ અંતર સુખની પરિસ્થિતિને એ સ્પર્શી ન શકે, બદલી ન શકે, અડી ન શકે, નાશ કરી ન શકે, ઘટાડી ન શકે. એમાં અનંત દ્રવ્યો અને અનંત ભાવોથી ભિન્ન રહેવાની અનંત શક્તિ છે એના. એ રીતે પણ એના માન એટલે
થોડું એથી વધારે છે. એક બીજો દ્રષ્ટાંત
કે એક માણસ પોતાના પિતાનો પુત્ર છે અને પોતાના પુત્ર નો પિતા છે, તો એમાં અડધો પિતા છે ને અડધો પુત્ર છે એમ છે. એના બાપ નો દીકરો 100% અને એના દીકરા નો બાપ છોકરો 100% આમ છે. કેટલાક દ્રષ્ટાંતો અંશે લાગુ પડે છે, કેટલાક દ્રષ્ટાંતો ઠીક ઠીક લાગુ પડે છે. ડાળીમાં પાંદડામાં ફળમાં અને ફૂલમાં છ અવયવમાં છે, છતાં ફૂલ તે પાંદડું નથી, પાંદડું તે ફૂલ નથી, ફળ છે તે ફૂલ નથી, ફળ નથી, બધા અવયવ જુદા છે. એમ એક પદાર્થમાં એવી રીતે જુદા જુદા પિતા પુત્ર પણ એવી અપેક્ષા છે. જ્ઞાન થી જોવું તો આત્મા 100% જ્ઞાન સ્વરૂપ છે. આનંદ થી જુઓ તો આત્મા 100% આનંદ સ્વરૂપ છે. અસ્તિત્વ થી જુઓ તો આત્મા મનુષ્ય ભાવના મહત્વને સમજીને કરવા યોગ્ય કર્તવ્ય શું છે એના ઉપર જૈન દર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી, પણ એમાં સૂક્ષ્મ તત્વ જ્ઞાન ભરેલું છે. જૈન દર્શન ની અંદર આ વિશિષ્ટતા છે. બાહ્ય ક્રિયા અને શાસ્ત્રો અન્ય મતમાં પણ છે, અન્ય દર્શનમાં પણ છે, તો પણ જૈન દર્શનમાં એની વિશિષ્ટતા છે. બીજા કરતા એની નિર્દોષતા, એની વિશિષ્ટતા જુદી પડી જાય એવી ઉચ્ચ કોટીની છે. બાહ્ય ક્રિયામાં પણ એવું છે. જૈનના શ્રાવકનો અને જૈનના સાધુનો જે વ્યવહાર છે એ અન્ય મતના ગ્રહસ્થનો અને અન્ય મતના સાધુનો વ્યવહાર જોવામાં આવતો નથી, છે સરખાવો નહીં મેળખાય. કેમ કે કેટલીક જે અહિંસા આદિની સૂક્ષ્મ વાતો કેવળ જ્ઞાન ગોચર જે જૈન દર્શનમાં છે એ અન્ય મતમાં કેવળ જ્ઞાન સર્વજ્ઞ પણ નહીં હોવાને લીધે એ વિષય નથી, એ પ્રતિપાદન નથી, તેથી એને અનુસરીને ક્રિયાઓ પણ નથી. જેમ કે આપણે ત્યાં કંદમૂળ નથી ખાતા, શ્રાવક લોકો ખાય છે એની ચર્ચા નથી કરી, પણ જે શ્રાવક કંદમૂળ ખાતા નથી. તો વેદાંતમાં તત્વજ્ઞાન ઘણું છે, આત્માની ઘણી વાત લખી છે, પણ ઉપવાસ કરશે તો બટેટા શકરિયા સુરણ ખાશે, બીજી વનસ્પતિ નહીં ખાય, પણ કંદમૂળ જ ખાશે. કેમ? કે આમાં અનંતકાય છે અને અનંત જીવો છે એ પ્રતિપાદન જે કેવળ જ્ઞાન ગોચર પરંપરા એ જે જૈન દર્શનમાં ચાલ્યું આવ્યું છે એવું નથી. એટલે બાહ્ય ક્રિયામાં પણ જૈન દર્શનની બાહ્ય ક્રિયા અને અન્ય મતની બાહ્ય ક્રિયામાં પણ મોટો તફાવત જોવામાં આવે છે. અહીંયા તો ગુરુદેવને બીજી વાત કરવી છે કે એ બાહ્ય ક્રિયા કરતા પણ જે સૂક્ષ્મ તત્વ જ્ઞાનનું નિરૂપણ છે એનું જે પ્રતિપાદન છે એનું મહત્વ જૈન દર્શનની અંદર વિશેષ છે. એટલે કે કોઈ બાહ્ય ક્રિયા કરે અને કોઈ તત્વજ્ઞાનના સૂક્ષ્મ વિષયમાં પોતાની શક્તિને લગાડે અને કોઈ બાહ્ય ક્રિયામાં પોતાની શક્તિને લગાડે, તો એ બંનેની વચ્ચે જો તુલના કરવી હોય તો એને બાહ્ય ક્રિયાની કિંમત એટલી નહીં આપવી જોઈએ જેટલી આ વિષયમાં સૂક્ષ્મ તત્વજ્ઞાન નિરૂપિત કરેલું છે એની અંદર પ્રવેશ કરીને આગળ વધવામાં શક્તિ લગાવે. એટલે એમ કહ્યું કે જૈન દર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું પ્રતિપાદન નથી, કેમ કે બાહ્ય ક્રિયા તો લગભગ મળતે ઘણા કરે, કેમકે જૈનમાં દિગંબર સાધુ થાય છે તો અન્ય મતિમાં પણ દિગંબર થાય દિગંબર મુનિ ઉદ્દિષ્ટ આહાર ન લે એના નિમિત્તે ઊંધું કરેલું પાણીનું એક બિંદુ ન લે, પ્રાણ જાય પડે એટલો એનો વ્યવહાર ચોખ્ખો છે. બેડાનું, તળાવનું, નદીનું, મકાનું ગમે અળગણ પાણી પણ પી લે, હાર પાણી તો શરીરને જોઈએ તો ગમે તે ખાઈએ ગમે તે બોલીએ, એમાં કોઈ ત્રસ્થાવરનો પણ વિવેક ન કરી શકે. એટલે માત્ર બાહ્ય ક્રિયાનું પ્રતિપાદન છે અને એનું મહત્વ છે એવું નથી, પણ જૈન દર્શનમાં જે સૂક્ષ્મ તત્વજ્ઞાન ભરેલું છે એમ નહીં ભરપૂર ભરેલું છે, ઘણું ભરેલું છે, એ વિષય જરા ધ્યાન દેવા જેવો છે, બે રસ્તા છે, એક બહારની ક્રિયાનો અને એક તત્વજ્ઞાન સમજવાનો. તો એમ કહે છે કે આ મોઘા મનુષ્ય ભાવમાં જો જીવે દેહ વાણી અને મનથી પર એટલે ભિન્ન એવા પરમ તત્વનું, નિજ પરમ તત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી, તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ છે. ભલે એને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગમે એટલું ડોળ્યું હોય કે ભલે એને બાહ્ય ક્રિયામાં ઉંદરમાં તપસ્યા કરી હોય, પણ જો એને પોતાના પરમ તત્વનું કેવું છે, પરમ તત્વ બહુ સંક્ષિપ્તમાં પણ પોતાની વાત કરી છે કે જે દેહ મન વાણીથી ભિન્ન છે, એટલે હું એવા પરમેશ્વર પદે પરમેશ્વર તત્વ સ્વરૂપ છું એવું એને પ્રત્યક્ષ અનુભવથી ભાન ન કર્યો અને એ પરમ તત્વમાં રહેલા જે નિર્દોષ સુખાદીની રુચિ ન કરી, સ્વભાવની રુચિ કહો, ગુણની રુચિ કહો, પરમ તત્વની રુચિ કહો, એની રુચિ પણ ન કરી, તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ છે. એનું તત્વજ્ઞાન પણ નિષ્ફળ છે અને એની ક્રિયા પણ નિષ્ફળ છે, બંને નિષ્ફળ છે જો એને આ ન કર્યું તો. જેમ 62મા મૂળમાં સમ્યક દર્શનનો મહિમા સીધો બતાવ્યો, તો અહીંયા આડકતરી રીતે કહે છે, એ જ વાત કરે છે, ભાન કર્યું એ સમ્યકમાં જ ભાન થાય છે, સમ્યક દર્શનમાં જ ભાન થાય છે, બીજે ભાન નથી થતું. સમ્યક દર્શન સિવાય પરમ તત્વનું ભાન ક્યાંય થતું નથી. પોતે ભાનમાં રહે કે હું એક જ્ઞાનમય ચેતનામય સર્વથી અસંગ મારા મન વાણી દેહથી જુદો છું, તો બીજાની સાથે સંબંધ વાળો છું એ પ્રશ્ન જ રહેતો નથી. જો આ દેહ મન માની થી હું જુદો છું તો બીજા સાથે સંબંધ વાળો છું, એ પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? એ વાત કહેવાની જરૂર રહેતી નથી કે સર્વ સંબંધ વિનાનો હું એક જ્ઞાનમય ચેતનામય અસંગ તત્વ છું એમ પોતાના સ્વરૂપને સામાન્યપણે જે અનુભવે છે, સામાન્યપણે એટલે ગુણ ભેદ પાડીને હું જ્ઞાન વાળો છું આનંદ વાળો છું એ વિકલ્પનું કારણ થાય છે. એટલે પોતાના નિર સ્વરૂપને સમ્યક દ્રષ્ટિ જ્ઞાને સામાન્યપણે અભેદપણે અનુભવે છે, એના ભાનમાં રહે છે. જેમ મનુષ્ય છું ફલાણો છું એમ વિકલ્પ કરવાની જરૂર નથી, એનો સામાન્ય અનુભવ છે. હું ફલાણો છું એનું જે ભાન છે એનો સામાન્ય અનુભવ છે. એવો આત્માનો જે સામાન્ય ભાન સહિતનો અનુભવ વર્તે તો તે સફળ છે, નહીતર આ મોંઘો મનુષ્ય ભાવ હારી જાય છે, નિષ્ફળ જાય છે, એ તો ગુમાવે છે જીવ. અને ભાન કરવાની તક પછી અનંતકાળ સુધી મળતી નથી એવી પરિસ્થિતિમાં પોતે કુદરતી રીતે સપડાઈ જાય છે. એટલે એમ કહીને ત્યાં જ્યારે પોતે મનુષ્ય ભાવમાં છે ત્યારે આત્મભાન કરી લઈએ, સમયનું જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરી લઈએ, એના માટે વિશેષ કર્તવ્યનું ભાન કરાવ્યું છે. કરવા યોગ્ય એવા કર્તવ્યનું આમાં ભાન કરાયું છે.
ક્રિયા આદિ કરીને ગયો તો મનુષ્ય તો નિષ્ફળ છે.
હા, ગમે એટલી ક્રિયા કરે જો આત્મભાન ન થાય તો નિષ્ફળ છે. એમ તત્વજ્ઞાન પણ આત્મભાન કરે ને તત્વજ્ઞાન ગળ્યા કરે તો એ બધું નિષ્ફળ છે. મુદ્દો છે આત્મભાન કરવા શીઘ્રપણે, એ કર્તવ્ય છે.